समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारमां बधी गाथाओ पूरी थई छे अने छेल्लो श्लोक 99मो श्लोक आपणे आजे करीशुं एटले कर्ता कर्म अधिकार ए रीते पूरो थाय छे। 98मां श्लोक सुधी आपणे स्वाध्याय कर्यो छे। 98मા શ્લોકમાં એ વાત આવી કે કર્મ પૂદગળ છે, જીવ ચેતન છે અને બંનેની વચ્ચે અત્યંત ભેદ છે, એટલે કે ભગવાન આત્મા ચેતન એ પૂદગળના કાર્ય કરતો નથી, એટલે કે એ જડ કર્મને કરતો નથી, એનો કરતા થતો નથી। અને એ જ રીતે જે પૂદગળ છે એ ભગવાન આત્મામાં કંઈ કરતું નથી, એટલે બંને વચ્ચે અત્યંત અભાવ છે। જીવ ચેતન જ્ઞાતા છે, એ જ્ઞાતા જ છે અને એ પૂદગળ કર્મનો કરતા નથી, અને પૂદગળ કર્મ છે તે પૂદગળ જ છે, એ કંઈ જ્ઞાતાનું કર્મ નથી। એટલે આમ પ્રગટપણે બંને દ્રવ્યો ભિન્ન જણાય છે, સમજાય છે, ખ્યાલમાં આવે છે, એમ જ પ્રતીતિ થાય છે। તો પછી આ જીવ એ કરતા અને આ કર્મ, ઉદ્ગલ કર્મ, જડ કર્મ એનું કાર્ય હોય એ કેમ બને? એટલે કે એમ છે જ નહીં, હું કરતા છું અને આ પૂદગલ મારું કર્મ છે, એવો એ અજ્ઞાનીનો આ મોહ હવે કેમ નાચી રહ્યો છે? એમ પ્રશ્ન અહીંયા 98મા શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો। અને પછી હવે આગળ કહે છે કે અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો, જો એવો મોહ રહ્યો છે કે હું કરતા છું અને આ જડ કર્મ છે એ મારું કાર્ય છે, આ પૂદગળ ના કાર્યો કરવા વાળો હું એનો કરતા છું, આ કર્મની પ્રકૃતિ બંધાય છે એનો કરતા હું છું, એમ એને હજી અજ્ઞાન અવસ્થાને કારણે મોહ છે, તો કહે છે કે એવો મોહ નાચે છે તો ભલે નાચો, પરંતુ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ છે, અને વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું અનુભવમાં આવતા એટલે કે એવું જ્ઞાન થતા પછી એ કરતા જીવ અને કર્મ પૂદગળ એ માન્યતા રહેશે નહીં, બંને ભિન્ન છે એ બંને ભિન્ન જણાઈ જશે। એટલે એમ કહે છે કે જો મોહ નાચે છે તો ભલે નાચો, તથાપિ વસ્તુ સ્વરૂપ તો જેવું છે તેવું જ છે। અહીંયા 99મો શ્લોક આપણને કહે છે કે કરતા કરતા ભવતી ન યથા કર્મ કર્મ અપી નૈવ, જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ યથા પૂદગલઃ પૂદગલોપી। જ્ઞાન જ્યોતિર જ્વલિતમ અચલમ વ્યક્તમ સ્થ ચિત્ત શક્તિના નિકર ભરતો અત્યંત ગંભીરમ એતત નવાણુમાં શ્લોકમાં જે વાત કરી છે એનો અર્થ આપણે સમજીએ. અહીંયા શ્લોકાર્થમાં કહે છે કે અચલમ એટલે અચળ, વ્યક્તમ એટલે વ્યક્ત, અને ચિત્ત શક્તિના નિકર ભરત અત્યંત ગંભીરમ એટલે કે ચિત્ત શક્તિઓના જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી અત્યંત ગંભીર એ તત જ્ઞાન જ્યોતિ, આ જ્ઞાન જ્યોતિ અંત અંતરંગમાં ઉચ્ચઈ ઉગ્રપણે તથા જ્વલિતમ યથા કરતા કરતા ન ભવતી, એટલે કે એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે આત્મા અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી, અને કર્મ કર્મ અપિના એવ અજ્ઞાનના નિમિત્તે ઉદ્ગળ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી. યથા જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચ પુદ્ગલ પુદ્ગલ અપિ, વળી જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે અને પુદ્ગલ પુદ્ગલ રૂપ જ રહે છે. બહુ સરસ વાત મૂકી છે શ્લોકના અર્થમાં, કે છે કે અચળ વ્યક્ત અને ચિત્ત શક્તિઓના એટલે કે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના ચિત્ત શક્તિઓના સમૂહના ભારથી, ચિત્ત શક્તિઓના સમૂહના ભારથી એટલે કે જ્ઞાનના અવિભાગ જેનો વધારે આગળ ભાગ ન થઈ શકે એવા અવિભાગ પરિચ્છેદોના સમૂહ ના ભારથી અત્યંત ગંભીર એવી આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રપણે જાજ્વલ્યમાન થઈ છે. એવી રીતે જાજ્વલ્યમાન થઈ છે જ્ઞાન જ્યોતિ ઉગ્રપણે એવી રીતે જાજ્વલ્યમાન થઈ છે કે આત્મા હવે કરતા થતો નથી. આત્મા અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. શા માટે કરતા નથી થતો? તો કે જ્ઞાન જ્યોતિ હવે ઉગ્રપણે અતિ ઉગ્રપણે જાજ્વલ્યમાન થઈ છે, જ્ઞાનને લીધે હવે આત્મા કરતા થતો નથી. પહેલા અજ્ઞાનને લીધે આત્મા કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. એ અકર્તા જ છે, સદાયનો અકર્તા છે, તે છતાંય અજ્ઞાનને લીધે એને કરતાપણું હતું, પણ હવે જ્ઞાન જ્યોતિ જાજ્વલ્યમાન થઈ છે. અને જ્ઞાન જ્યોતિના વિશેષણો કેવા મૂક્યા છે કે અચળ વ્યક્ત જે ચલિત નથી થતી તેવી અને વ્યક્ત છે એવી જ્ઞાન શક્તિઓના સમૂહ થી જે ગંભીર છે એવી આ જ્ઞાન જ્યોત એ અંતરમાં ઉગ્રપણે હવે પ્રજ્વલિત થઈ છે, જાજ્વલ્યમાન થઈ છે, પ્રકાશી રહી છે, એ ઉદ્ભવ પામી છે. જે હતું એ અત્યારે હવે પર્યાયમાં પ્રગટ થયું છે. પૂર્ણ સ્વરૂપે આત્મામાં એ જ્ઞાન પ્રગટ થયું છે. અજ્ઞાન હતું પણ હવે એ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે હવે આત્માને જે એની અજ્ઞાનમાં માન્યતા હતી એ છૂટી ગઈ. અજ્ઞાનમાં એને શું માન્યતા હતી? તો કે એ પરદ્રવ્યનો કરતા થતો હતો, જળનો કરતા થતો હતો, એ વિભાવ ભાવનો કરતા થતો હતો, એવી એની કરતા બુદ્ધિ હવે નષ્ટ થઈ. એટલે અજ્ઞાનમાં એ કરતા થતો હતો તે હવે કરતા થતો નથી. અને કર્મ વિશે પણ કહે છે કે કર્મ કર્મ અપીન એવ, એટલે કે અજ્ઞાનના નિમિત્તે પૂતગળ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી. પહેલા અજ્ઞાન હતું ને, અજ્ઞાન હતું એટલે એને વિભાવ ભાવ થતા હતા, એને રાગ દ્વેષના ભાવ થતા હતા, રાગ ને દ્વેષને પોતાના માનતો હતો એવું એને અજ્ઞાન વર્તતું હતું. તો એવા ભાવ વિભાવ ભાવના નિમિત્તે પેલા પૂતગળ રજકણો કર્મરૂપ અવસ્થાને પામતા હતા. અજ્ઞાનના નિમિત્તે એને પેલા પૂતગળ કર્મ રૂપે થતા હતા, એટલે કે કારમણે રજકણો બંધાઈને કર્મરૂપ થતા હતા, એમાં નિમિત્ત કારણ જીવના અજ્ઞાનને કારણે થતા રાગ દ્વેષ હતું. તો હવે જીવને અજ્ઞાન રહ્યું નહીં એટલે એવા રાગ દ્વેષના ભાવ પણ રહ્યા નહીં, એટલે કે અજ્ઞાનનું નિમિત્ત દૂર થયું, એટલે હવે પૂતગળને કારમણે રજકણોને હવે કર્મરૂપ પણ થતું નથી. કારમણ રજકણો હવે કર્મરૂપ થતા નથી, એટલે કે કર્મ હવે બંધાતા નથી. વળી જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે અને પૂતગળ પૂતગળ રૂપ જ રહે છે. એ બંને વચ્ચે હવે કરતા કર્મ એવો સંબંધ થતો નથી. જ્ઞાન પ્રકાશ્યું એટલે જે ચેતન છે તે ચેતન રહ્યું અને જળ છે તે જળ રહ્યું, બંને સ્પષ્ટ થઈ ગયા છે. એટલે હવે જે અજ્ઞાનને ભાવે જે જળ કર્મોની પર્યાય તરફનું લક્ષ્ય કરતા એને મોહ થતો હતો, એ મોહ હવે રહ્યો નહીં. જે મોહ હતો એ મોહ ચાલ્યો ગયો. ચેતન ભગવાન આત્મા ચેતન તરીકે અને જળ ઉદગળ જળ તરીકે એને હવે એકદમ સ્પષ્ટ થઈ ગયા. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાન રૂપ જ પરિણમે છે, પૂતગળ કર્મનો કરતા થતું નથી. ભગવાન આત્મા સદાય ત્રિકાળ જ્ઞાની જ છે, એ જ્ઞાન સ્વભાવી છે, પણ પર્યાયમાં એ જ્ઞાન પ્રગટ થયું છે એમ એ જ્ઞાનરૂપ પરિણમે છે ત્યારે હવે એને રાગ કે દ્વેષના ભાવ થતા નથી, કે જેના નિમિત્તે કારમણે રજકણો પૂતગળ કર્મરૂપે જળ કર્મરૂપે બંધાતા હતા અને એને અજ્ઞાન અવસ્થામાં એવા જળ કર્મનું કરતાપણું હતું. ખરેખર તો અજ્ઞાન અવસ્થામાં પણ એ જળ કર્મનો કરતા હતો જ નહીં, પણ એની માન્યતામાં એને મિથ્યાત્વને કારણે એમ હતું. એ વિભાવ ભાવનો એ કરતા થતો હતો અજ્ઞાન અવસ્થામાં, હવે એને જ્ઞાન થયું છે એટલે હવે એ એવા રાગ દ્વેષના ભાવનો કરતા પણ થતો નથી, કેમ કે જ્ઞાનરૂપ પરિણમે છે અને જ્ઞાનરૂપ પરિણમે છે એટલે પૂતગળ કર્મનો એ કરતા થતો નથી. વળી પૂતગળ પૂતગળ જ રહે છે એટલે કે કર્મરૂપ થતું નથી, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બંને દ્રવ્યના પરિણામને નિમિત્ત નૈમિતિક ભાવ થતો નથી. એવો નિમિત્ત નૈમિતિક ભાવ પહેલા થતો હતો કે કર્મના ઉદયો આવ્યા છે તો એનું નિમિત્ત પામીને જીવ રાગ દ્વેષ કરતો હતો. કર્મના ઉદય પ્રવર્તતા હોય ત્યારે જે સંયોગો આવે એમાં એ સુખ દુઃખની કલ્પના કરતો હતો. આ ઘર છે, આ મારું છે, આ લક્ષ્મી મને મળી છે તે મારી છે, અથવા તો આ લક્ષ્મી ચાલી ગઈ તે મારી હતી, એમ એને રાગ અને દ્વેષ થતા હતા. એમાં એ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા હતા, એક નિમિત્ત કારણ હતું. એટલે પૂર્વના કર્મના ઉદયો એને નિમિત્ત તરીકે પામીને જીવ રાગ દ્વેષના ભાવ કરતો હતો એ એની અજ્ઞાન અવસ્થા હતી, અને એમ રાગ દ્વેષના ભાવો થતા રાગ દ્વેષના ભાવોનું નિમિત્ત પામીને કારમણે રજકણો નવા કર્મરૂપે જડ કર્મરૂપે બંધાતા હતા. એટલે આવો બંને તરફનો નિમિત્ત નૈમિત્તિક ભાવ હતો. એ હવે જ્ઞાન થતા હવે એવો ભાવ રહેતો નથી. એટલે અહીંયા પંડિતજી સમજાવે છે કે આમ યથાર્થ જ્ઞાન થયે બંને દ્રવ્યના પરિણામને, એટલે કે જીવના પરિણામને અને પૂદગળના પરિણામને નિમિત્ત નૈમિત્તિક ભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે. અહીંયા આગળ ટીકામાં કહે છે કે આ પ્રમાણે જીવ અને અજીવ કર્તા કર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. ભાવાર્થમાં કહે છે કે જીવ અને અજીવ બંને કર્તા કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. ચેતન ભગવાન આત્મા જીવ છે અને આ પૂદગળ અજીવ છે. એ બંને કર્તા કર્મનો વેશ ધારણ કરીને, એટલે કે જીવ કર્તા અને આ પૂદગળ કર્મરૂપે બંધાય છે, જળ કર્મ થાય છે, એ એનું કર્મ છે. એમ કર્તા કર્મનો વેશ ધારણ કરીને જીવ અને અજીવ એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે, યથાર્થ જાણનારું છે, જેમ છે તેમ તત્વોને જાણે છે, જેમ છે તેમ પદાર્થોને જાણે છે, એણે જ્યારે જાણ્યું કે આ તો ચેતન જીવ છે અને પેલું પૂદગળ છે તે અજીવ છે, એણે જ્યારે તેમના જુદા જુદા લક્ષણોથી એમ જાણી લીધું કે તેઓ જુદા છે, એક નથી પણ બે છે, જીવ અને અજીવ એક દેખાતા હતા, એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા, એને હવે જુદા દેખાય છે કે આ જીવ ચેતન છે અને પેલું જળ છે તે પૂદગળ છે, એમ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જ્યારે જાણી લે છે કે તે એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી, તેઓ એટલે જીવ અને અજીવ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અહીંયા કહે છે કે જુઓ, બહુરૂપી ક્યાં સુધી એ ચેષ્ટાઓ કર્યા કરે, બહુરૂપીનું પ્રવર્તન ક્યાં સુધી થયા કરે કે જ્યાં સુધી એને આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી એ બહુરૂપી જાત જાતના વેશ લઈને આવ્યો હોય તો એ વેશ એવો ભજવ્યા કરે, પણ જ્યારે એના મૂળ સ્વરૂપે ઓળખાઈ જાય, જ્યારે એના મૂળ સ્વરૂપે ઓળખાઈ જાય પછી એ ચેષ્ટા કરતો નથી. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી એને ઓળખે નહીં ત્યાં સુધી એ ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે એ યથાર્થ ઓળખાઈ જાય ત્યારે એ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરીને દર્શાવીને એ પેલી બીજા વેશ રૂપે ચેષ્ટા કરતો હોય એ છોડી દે. તેવી રીતે અહીં પણ જાણવું. પૂજ્ય ગુરુદેવે આ શ્લોક ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એના અંશોને પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો, પાના નંબર 391, કળશ 99, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ અહીંયા કહે છે કે શું કહે છે કે આ આત્મા ચિત્તશક્તિઓના સમૂહનો ભર મોટો જ્ઞાનનો ઢગલો છે, જેમ ગાળામાં ઠાંસી ને ઘાસ ભરે એને ભર ભર્યો કહેવાય છે, તેમ આ આત્મા ચિત્ત શક્તિઓનો સમૂહનો ભર છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન શક્તિઓનો ભર કહેતા ભંડાર છે. વળી તે અચળ નામ એટલે કે ચળે નહીં તેવો નિત્ય ધાતુમય છે, વ્યક્ત અર્થાંત પ્રગટ છે. ચૈતન્ય ધાતુમય ભગવાન આત્મા પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કયો છે, પણ વસ્તુ અપેક્ષાએ તો એ સદા વ્યક્ત છે, પ્રગટ છે. અવ્યક્ત પર્યાય અપેક્ષાએ છે, ભગવાન આત્મા પર્યાયમાં નથી દેખાતો એટલે એને અવ્યક્ત કયો, પણ વસ્તુ અપેક્ષાએ તો સદાય એ વ્યક્ત જ છે, પ્રગટ જ છે. એનું અસ્તિત્વ છે, છે, છે અને છે. ભગવાન આત્મા છે, અનુભવમાં આવે એવો છે. ચિત્ત સ્વભાવાય ભાવાય એ અનુભવમાં આવે એવો વ્યક્ત છે, એટલે એ તો ત્રિકાળ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કયો છે, પણ વસ્તુ અપેક્ષાએ તો એ સદા વ્યક્ત છે, પ્રગટ છે. પર્યાય છે તે દ્રવ્યની ઉપર ને ઉપર તરે છે, દ્રવ્યમાં પ્રવેશતી નથી. દ્રવ્યની અંદર પર્યાય પ્રવેશતી નથી એટલે કે એ બહારમાં છે, એ બદલાયા કરે છે. એક પર્યાય વિલીન થઈ અને બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ દ્રવ્યમાં વિલીન થઈ, એ બહાર હતી એ અંદર ચાલી ગઈ, એમ આપણે સમજીએ છીએ. પર્યાય તો ઉપરની સ્થિતિ બતાવે છે, પણ મૂળ દ્રવ્ય એની સમીપમાં એની ભીતરમાં જે રહ્યું છે એની અહીંયા તો વાત કરે છે કે એ દ્રવ્ય વ્યક્ત છે, એ દ્રવ્ય સદાય વ્યક્ત છે, એ દ્રવ્ય એવું ને એવું જ રહે છે, એ ત્રિકાળ એવું જ હોય છે. પણ બહાર જે પર્યાય છે એ બદલાય છે. એટલે ગુરુદેવ ઘણીવાર એમ કહે છે કે તું પર્યાયનું લક્ષ કરવાનું છોડી દે અને પર્યાયની સમીપમાં અંદરમાં ઊંડાણમાં જા ને, ભીતરમાં જે દ્રવ્ય પડ્યું છે ત્રિકાળી એને જો ને, એમ ઘણીવાર કહે છે. પ્રવચનમાં બહુ સરસ રીતે વાત કહે છે કે આ તું ઉપર ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે એ તો પર્યાય છે, પણ એની સમીપમાં ઊંડાણમાં આગળ જતા જે દ્રવ્ય પડ્યું છે એ મોટો મહાસાગર છે, એ જ્ઞાનનો દરિયો છે, એ સુખનો સાગર છે, એનું લક્ષ કરને, એમાં જાને. પર્યાય છે તે દ્રવ્યની ઉપર ને ઉપર કરે છે, દ્રવ્યમાં પ્રવેશતી નથી. બહારમાં ગમે તે પર્યાય થાય તેથી ભગવાન આત્માને શું છે, એમાં ક્યાં એ જાય છે. અનંત કાળમાં આ જીવે કેટલી પર્યાય કરી, કેટલાય પ્રકારે એને પર્યાય કરી, કેટલાય પ્રકારે એને વિભાવ ભાવ રૂપે પરિણમન થયા, પણ બધું બહારમાં પર્યાયમાં, એમાંનું કઈ અંદરમાં ગયું નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ એવો ને એવો જ્ઞાન સ્વભાવી પડ્યો છે, પ્રભુ એનું લક્ષ કરને. આ ઉપર ઉપર તરતી પર્યાય ને જોવાનું બંધ કરીને એ સમીપમાં અંદરમાં જે પડ્યું છે એનું લક્ષ કરને. આ શરીર મન વાણી અને દયાદાન આદિ વિકલ્પો એ વસ્તુમાં પ્રવેશતા નથી, ભગવાન આત્મામાં એ જતા નથી, અંદર પહોંચતા નથી. એ તો છે, પણ દયાદાન આદિ વિકલ્પને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે તે પણ દ્રવ્યમાં પ્રવેશતી નથી. એ સમયે એનું જ્ઞાન કરવા વાળી એ પર્યાય, જ્ઞાનની પર્યાય એ એક સમયનું સત છે, હોવા પણ છે, તો એને માટે કહે છે કે એ પણ દ્રવ્યમાં પ્રવેશતી નથી. ચીજ બહુ સૂક્ષ્મ છે ભાઈ, ચીજ એટલે ભગવાન આત્મા. આત્મા આવો ચિત્ત શક્તિઓના એટલે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદોના સમૂહના ભારથી અત્યંત ગંભીર જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. જ્ઞાનના અવિભાગ પરિચ્છેદો અને એના પરિચ્છેદોના સમૂહ, અને એવા સમૂહથી જે વિજ્ઞાન ઘન થયો છે એવો, એના સમૂહના ભારથી એ ગંભીર થયો છે, અત્યંત ગંભીર થયો છે એવો એ જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. શું કહે છે કે આત્માના જ્ઞાન અને આનંદના ગંભીર સ્વભાવનું શું કહેવું, એની શક્તિના સત્વની મર્યાદા શું હોય, એની શક્તિના સત્વની મર્યાદા શું હોય. આહા, અનંત 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 એવું જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત પ્રભુતા, આવી અનંત ચિત્ત શક્તિના સમૂહથી ભરેલો અત્યંત ગંભીર ભગવાન આત્મા છે. ચિત્ત શક્તિ કહો કે ગુણ કહો, જ્ઞાન ગુણ એવા અનંત ગુણોનો સમૂહ પ્રભુ ભગવાન આત્મા છે. અત્યંત ગંભીર છે, અર્થાત એની શક્તિની ઊંડપનો પાર નથી. ગંભીર છે કહ્યું એટલે એની ઊંડાઈનો પાર નથી, એની શક્તિની ઊંડપનો પાર નથી, એને કોઈ સીમા નથી. અપરિમિત શક્તિના સમૂહથી ભરેલો છે. સંખ્યાએ શક્તિઓ અનંત છે. શક્તિની ગંભીરતા કહી, એની ઊંડપની વાત કરી, અને સંખ્યાની વાત કરતા કહે છે કે સંખ્યાએ શક્તિઓ અનંત છે, અને એક એક શક્તિનો સ્વભાવ પણ અનંત છે. એવું આ આત્મ સ્વરૂપ છે, એવો આ ભગવાન આત્મા છે. આવા અનંત સ્વભાવથી ભરેલા અનંત મહિમાવંત પોતાના આત્માને જાણે નહીં અને પરની દયા કરે. પોતાને જાણે નહીં, પોતાના સ્વભાવને જાણે નહીં, પોતાની શક્તિને જાણે નહીં, પોતાના શુદ્ધ પરિણમનને ઓળખે નહીં, અને પરનું લક્ષ કરી અને પરની દયા કરવાનો શુભ ભાવ કરે જે એનો નથી, જે પરના લક્ષે થતો ભાવ છે. એટલે એવી પરની દયા કરે એ વખતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ જાય છે, પોતાના આવા સ્વભાવથી એ બહાર નીકળી જાય છે, અને એમ થતા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. પરની દયા પાળવાનો વિકલ્પ છે, એવા વિકલ્પમાં એ રહે છે તો એ વિભાવ છે, એ સ્વભાવ નથી. એ વખતે પોતાના સ્વભાવ ભાવે રહેવા પણ હોવું જોઈતું હતું, પોતાના સ્વભાવ ભાવે પરિણમન થવું જોઈતું હતું, એવું પરિણમન થતું નથી. એટલે એમ એને એવા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે કે ભાઈ, તું પરનું લક્ષ કરે છે એટલે તને પરના ભાવે પરિણમવું થાય છે, અને એમ થતા તારા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે તું રાચી રહે છે. કૃપાળુ દેવે એ વાત કરી છે. અહીંયા પણ ગુરુદેવ એમ જ કહે છે કે ભાઈ, આવા મહિમાવંત આત્માને તું જાણે નહીં અને પરની દયા કરે તે આત્મા એ દાન આપે તે આત્મા એમ એ ખોટી માન્યતા કરે છે, ત્યારે પ્રભુ તને તારા સ્વભાવ ભાવનો ઘાત થાય છે, અને તું અનંતકાળથી સંસારમાં રખડે છે. સ્વભાવ ભાવનો ઘાત થાય છે, વિભાવ ભાવમાં રહે છે, આશ્રવ થાય છે, બંધ થાય છે, અને તને સંસારમાં રખડવું થાય છે. અહીં કહે છે કે ભગવાન, જેનો દેખવા જાણવાનો બેહદ સીમા રહિત સ્વભાવ છે, એવા દેખનારને દેખ અને જાણનારાને જાણ, એ જ્ઞાતાને જાણ, એ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માનું તું જ્ઞાન કર. તારા જ્ઞાનની પર્યાયમાં તું તારા સ્વરૂપને જાણ, એ જ એકમાત્ર તારું જ્ઞેય છે. પર જ્ઞેયને જાણવાની નકામી ચેષ્ટા રહેવા દે, પ્રભુ તું તારા સ્વરૂપને જાણ, તેથી તારું અવિચળ કલ્યાણ થશે. આ આગળ 392 પાના ઉપર કહે છે કે અજ્ઞાનમાં પહેલા રાગનો અને પરનો કરતા માનતો હતો. અજ્ઞાન અવસ્થામાં પહેલા એ રાગનો કરતા થતો હતો અને હવે જ્યાં પોતાના જ્ઞાન સ્વરૂપ થયો એટલે કે જ્યાં એને જ્ઞાન થયું ત્યાં હવે એ કરતા થતો નથી. પહેલા અજ્ઞાનને કારણે એ રાગનો દ્વેષનો કરતા થતો હતો પણ હવે જ્યાં જ્ઞાન થયું ત્યાં હવે એનો એ કરતા થતો નથી. રાગને એ જાણનારો થાય છે, એનો જ્ઞાતા થાય છે. વળી રાગના નિમિત્તે જે પુદ્ગલ કર્મરૂપે થતું હતું તે હવે અજ્ઞાન મટતા કર્મરૂપ થતું નથી. અહીંયા રાગ થતો હતો એ તો જીવની પર્યાયમાં થતો હતો પણ એનું નિમિત્ત પામીને પેલા કારમણે રજકણો જળ કર્મરૂપે બંધાતા હતા એ પણ હવે થતું નથી, કેમ કે હવે એને જ્ઞાન થયું છે. હવે એ જ્ઞાન સ્વરૂપ થયો છે એટલે હવે એ રાગ દ્વેષ આદિ ભાવોનો કરતા પણ થતો નથી અને એવા રાગ દ્વેષના નિમિત્તે પેલું જળ પૂદગળ કર્મરૂપે થતું હતું એ પણ હવે કર્મરૂપ થતું નથી. અહીં પોતે રાગનો કરતા થતો નથી અને ત્યાં પૂદગળ કર્મરૂપ થતું નથી. પોતે જ્ઞાન સ્વરૂપ થયો છે એટલે હવે એને રાગનું જાણવા પણ રહ્યું છે, માત્ર એનો જ્ઞાતા થાય છે પણ એનો કરતા થતો નથી અને ત્યાં હવે પૂદગળ કર્મરૂપ થતું નથી, કેમ કે અહીંયા રાગ દ્વેષના ભાવ નથી, રાગ દ્વેષનો કરતા નથી, તો પછી આશ્રવ નથી અને બંધ નથી. વળી જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે અને પૂદગળ પૂદગળ રૂપે જ રહે છે. ભગવાન ચિદાનંદ ઘન જ્ઞાન સ્વભાવી એ પૂદગળથી તદ્દન ભિન્ન છે, બંને જુદા જુદા એને જણાયા છે એમ એને ભેદ જ્ઞાન થયું છે. બે જુદા જાણ્યા તેનું નામ ભેદ જ્ઞાન. શ્રેણી વચ્ચે ભેદ જ્ઞાન વર્તે છે, પોતે ભગવાન આત્મા અને બીજું બધું વિભાવ ભાવ પણ એમાં નહીં, એવો બધાથી જુદો એમ ભેદ જ્ઞાન છે. અને ભેદ જ્ઞાન છે તો તેનું ફળ કેવળ જ્ઞાન છે, સિદ્ધ પદ છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જીવ અને અજીવ બંને કર્તા કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમના જુદા જુદા લક્ષણથી જીવના અને અજીવના બંનેના લક્ષણ જુદા, એ બંનેના લક્ષણ જુદા છે તો એ દ્વારા સમ્યક દ્રષ્ટિએ એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે. આ જીવ પોતે ચેતન છે અને એની સાથે જડ કર્મ રહ્યા છે, એટલે કે કર્મ સહિત છે, મલિનતા સહિત છે એમ એ એક રૂપ દેખાય છે. જીવ અને કર્મ એ બંને એક સાથે એક રૂપ દેખાય છે એને સમ્યક દ્રષ્ટિએ જાણી લીધું કે ના, એ એક રૂપ નથી, ત્યાં ભગવાન આત્મા ચેતન છે, એના લક્ષણ જુદા છે, એ જ્ઞાન સ્વભાવી છે અને પેલું જળ છે એ પૂદગળ છે, એ જ્ઞાન સ્વભાવી નથી, અચેતન છે. એટલે એના જુદા જુદા લક્ષણથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીએ એને જુદા જુદા જાણી લીધા કે એ એક નથી પણ બે છે. ત્યારે એ જીવ અને પૂદગળ જેવો વેશ લઈને એક રૂપે દેખાયા હતા એ હવે વેશને દૂર કરી અને રંગભૂમિમાંથી નીકળી ગયા, કેમ કે એ જણાઈ ગયા, નાનીને જણાઈ ગયા. રંગભૂમિ હોય અને ત્યાં પેલા વેશ ભજવતા હોય અને એમાં એ જ્યારે જ્ઞાનીને જણાઈ જાય છે તો પછી એ વેશ રૂપે જે ચેષ્ટા કરતા હતા એ ચેષ્ટા કરવાનું છોડી અને પોતાનું સાચું સ્વરૂપ જે છે એ દર્શાવી અને ચાલ્યા જાય છે. એટલે બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી એને ઓળખે નહીં ત્યાં સુધી એ ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે એ ઓળખાઈ જાય એટલે કે દેખનાર એને જ્યારે ઓળખી લે ત્યારે એ નિજરૂપ પ્રગટ કરી પોતાનું કેવું સાચું રૂપ છે એ દેખાડી અને પછી ચેષ્ટા કરવી છોડી દે છે, બહુરૂપી એવી ચેષ્ટા કરવાનું છોડી દે છે. તેવી રીતે અહીં પણ જાણવું, જ્યાં આત્માનું ભાન થયું, સમ્યક જ્ઞાન થયું, ત્યાં જ્ઞાન જ્ઞાન રૂપે રહી ગયું અને પૂદગલ કર્મ પૂદગલ રૂપ જ થઈ જાય છે અને કરતા કર્મ પણ છૂટી જાય છે. અહીંયા પંડિતજીએ કાવ્ય લખ્યું છે કે જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણઈ કરતાસો તા કરી બંધન આન તણુ ફલ લે સુખ દુઃખ ભવાશ્રમ વાસો. જ્ઞાન વયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે પર પાસો. આત્મ માહી સદા સુવિલાસ કરઈ શિવ પાય રહઈ નિત થાસો. અધિકાર પૂરો થાય છે એટલે પંડિતજી પણ પોતાની વાત અહીંયા કહે છે, કાવ્ય રૂપે કહે છે. શું કહે છે? ગુરુદેવે એનો અર્થ કર્યો છે, બહુ સરસ અર્થ કર્યો છે. જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણઈ કરતાસો. જીવ અનાદિથી પોતાના ચૈતન્ય સ્વરૂપના અજ્ઞાનને કારણે રાગ દ્વેષ રૂપ વિકાર ઉપજાવીને કરતા થતો હતો. બણઈ કરતાસો, કરતા બનતો હતો, કરતા થતો હતો. કેવી રીતે? તો કે અનાદિથી પોતાના ચૈતન્ય સ્વરૂપના અજ્ઞાનને કારણે અજ્ઞાન વસાય વિકાર ઉપા, એટલે અજ્ઞાનવશ એ પોતે રાગ દ્વેષ રૂપ વિકાર ઉપજાવીને બણઈ કરતાસો એટલે કરતા થતો હતો, તેથી બંધન થતું હતું. તા કરી બંધન, તેથી બંધન થતું હતું. આન તણુ ફલ લે સુખ દુઃખ ભવ આશ્રમ વાસો, અને તેને લઈને 84 ના ચક્રમાં ભવવાસ કરતો, સુખ દુઃખ ભોગવતો હતો. કેવા સુખ દુઃખ? એણે માની લીધેલા સુખ દુઃખ ને એ ભોગવતો હતો. હવે આગળ કહે છે કે જ્ઞાન ભય, એટલે કે હવે જ્યારે એને જ્ઞાન થયું, કોનું જ્ઞાન થયું? આત્માનું જ્ઞાન થયું, આત્માનું ભાન થયું. જ્ઞાન ભય કરતા ન બને, હવે કરતા નથી થતો. જ્યારે આત્માનું જ્ઞાન થયું ત્યારે હવે કરતા થતો નથી, પરનો કરતા થતો નથી. અરે, એને પરના લક્ષ્ય થતા વિકારી વિભાવ ભાવનો પણ કરતા થતો નથી. બહુ સરસ વાત કરી છે. જ્ઞાન ભય, જ્ઞાન થયું ત્યારે પંડિતજી કહે છે કે જ્ઞાન ભય કરતા ન બને તબ બંધ ન હોય ખુલે પર પાસો. જ્ઞાન થયું ત્યારે કરતા થતો નથી અને હવે બંધ થતો નથી, હવે બંધ પણ થતા નથી, હવે કર્મ બંધન થતું જ નથી. જ્ઞાન થયું પછી ક્યાંથી કર્મ બંધ થાય? પહેલા તો એ રાગ દ્વેષમાં રાચી રહ્યો હતો, એના નિમિત્તે પેલા કારમેણ રજકણો બંધાતા હતા, કર્મ નો બંધ પડતો હતો. પણ હવે હવે તો એ કરતા થતો જ નથી, રાગ દ્વેષ આદિનો કરતા થતો જ નથી. એ જ્ઞાની થયો છે. જ્ઞાન ભય હવે એ કરતા થતો નથી. જ્ઞાન ભય કરતા ન બને તબ બંધ ન હોય, બંધ ન હોય અને પછી આગળ કહે છે કે ખુલે પર પાસો. બંધ તો થતી નથી પણ બંધન છૂટી જાય છે. પાસ એટલે બંધન, પરનો પાસ, બંધન છૂટી જાય છે. ગુરુદેવ કહે છે કે હવે જ્યારે આત્માનું ભાન થયું ત્યારે કરતા થતો નથી, માત્ર જાણનાર જ રહે છે, માત્ર જ્ઞાતા જ રહે છે, તેથી બંધન થતું નથી. પરનો પાસ એટલે કે બંધન છૂટી જાય છે. અને આત્મ માહી સદા સુવિલાસ કરઈ શિવ પાય રહી નીતિ થાશો. અને પોતાના આનંદમાં સદા વિલાસ કરે છે, આત્મમાંહી સદા સુવિલાસ, પોતાના સ્વરૂપમાં એ તો આનંદમાં રહી જાય છે, એમાં જ એ વિલાસ કરે છે. અને આગળ કહે છે શિવ પાય રહી નિત થાશો, અને શિવ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, મોક્ષે જાય છે, મોક્ષ પ્રગટ થાય છે, અને પછી નિત હંમેશને માટે અનંત કાળ સુધી અનંત સુખમાં રહે છે. તો આ રીતે આ સમય શાસ્ત્ર ઉપર અહીંયા કુંદકુંદાચાર્ય ભગવાને જે ગાથાઓ કહી એ સમાપ્ત થાય છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા કરી એ પણ સમાપ્ત થાય છે, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ પણ સમાપ્ત થાય છે. એ રીતે આપણે સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીના પ્રવચનો સહિત આ કર્તા કર્મ અધિકાર પૂર્ણ કર્યો. પૂજ્ય ગુરુદેવે ખૂબ ખૂબ સમજ આપી એને લીધે થઈ, અને આવો ગહન અધિકાર કર્તા કર્મ અધિકાર આપણને સમજમાં આવ્યો. હું બધાને ખાસ વિનંતી કરું છું કે આ કર્તા કર્મ અધિકાર ફરીને વાંચવો. પ્રવચન રત્નાકરમાંથી પૂજ્ય ગુરુદેવે એના ઉપર જે પ્રવચનો આપ્યા છે એને ફરી ફરીને વાંચવા. 18મી વખતના સમયસાર પરના પ્રવચનમાંથી આ પ્રવચન રત્નાકર બન્યા છે, અને 19મી વખતના ગુરુદેવના સમયસાર ઉપરના પ્રવચનો પણ જરૂરથી સાંભળવા. કર્તા કર્મ અધિકાર અતિ મહત્વનો અધિકાર છે. સમયસારમાં આખું સમયસાર મહત્વનું છે, અતિ મહત્વનું છે, પણ એમાંય કર્તા કર્મ અધિકારને જેમ છે તેમ બરાબર સમજવામાં ના આવે તો સમયસારનું જે પ્રયોજન છે અશરીરી થવાનું, સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને મોક્ષ માર્ગમાં આગળ વધી અને અશરીરી થવાનું જે પ્રયોજન છે એ ફળીભૂત નહીં થાય. સમયસારમાં કર્તા કર્મ અધિકારને જેમ છે તેમ બરાબર યથાર્થ સમજી અને પોતાના સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરવો, એવી જ બધાને મારી ખાસ ખાસ અનુમોદના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર પ્રભુ.